તારીખ 10/10/1991 શ્રી સમયસાર કળશ ટીકા શ્લોક 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 6 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ વધારે છે.
પોતાના સ્વરૂપથી અજાણ હોવાને લીધે અજ્ઞાની કહેવાય. અજ્ઞાની કહેવાનું કારણ એ છે કે પોતાના મૂળ સ્વરૂપથી અથવા પોતાના અસલ સ્વરૂપથી પોતાની જાતથી પોતે અજાણ્યો છે. એ મારી જાત શું એને ખબર નથી. ચાલતી વિકારી અવસ્થા રૂપે પોતાને અનુભવે છે, દેહાદે રૂપે પોતાને અનુભવે છે, સંયોગ વાળો અનુભવે છે. તેથી અજ્ઞાની કહેવાય, કેમ કે પોતાની મૂળ જાતને જ્ઞાન. આથી એમ કહ્યું કે મિથ્યા પરિણામ જવાથી આજ જીવ પોતાના સ્વરૂપનો અનુભવશીલ થાવ માટે એવી ભાવના ભાવી કે મિથ્યા પરિણામ જાય, અને મિથ્યા પરિણામ જાય તો આ જીવ પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો જેનો સહજ સ્વભાવ છે, અનુભવશીલનો છે, પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનો જ જેનો સહજ સ્વભાવ છે એવો અનુભવશીલ ભાવ આવી ભાવના છે. મિથ્યાત્વ પરિણામ જાવ અને સ્વરૂપનો અનુભવ આમ કહ્યું, કેમકે આમાં અસ્તુમાંથી એ ભાવના કાઢી છે. રાગ વાળો છું એવું અમને ન હો, અમને તો હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એવું જ અમને હો. શુદ્ધ સ્વરૂપ નો અનુભવશીલ થા, શું કરીને એવો અનુભવશીલ થા, ઇમાં નવ તત્વ સંતતિ મુક્વા. આગળ કહેવામાં આવનાર જીવ જીવ આશ્રવ બંધ સંવર નિદ્રા અને મોક્ષ અને પુણ્યપાપ એના અનાદિ સંબંધને છોડીને અથવા નવ પ્રકારના ભાવોને છોડીને આગળ ત્યાં તેર ગાથા પહેલામાં કળશ લાગે છે. બાર ગાથા પછી અને તેર ગાથા પહેલા હોવો જોઈએ. આગળ કહેવામાં આવનાર એમ લીધું ને પાંચ છ સાત બતાવે પછી આગળ જે તેરમી ગાથામાં નવ તત્વ ની વાત કરવી છે ને, આગળ કહેવામાં આવનારી વાત એ ચિત્રકર્તા અત્યારે નવ તત્વ ની ગાથા કહેશે. એ નવ સંબંધીના અનાદિ સંબંધને છોડીને એના વિકલ્પને એને છોડીને એટલે ભાવાર્થ આમ છે કે સંસાર અવસ્થામાં જીવ દ્રવ નવ તત્વ રૂપ એટલે નવ પ્રકારના ભાવ રૂપે પરિણમ્યું છે. તે તો વિભાવ પરિણતિ છે. તેથી નવ તત્વ રૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. વસ્તુ એક રૂપે છે, એનો અનેક રૂપે અનુભવ તે મિથ્યાત્વ છે. વસ્તુ એક રૂપે છે તેથી એનો અનેક રૂપે અનુભવ તે મિથ્યાત્વ છે. જો વિશેષ જ્ઞાન ને કેમ ગમન કરાવે છે, પર્યાય વિશેષો અને ગુણ ભેદો ને કેમ ગમન કરાવે છે, અભેદ ને કેમ મુખ્ય કરાવે છે, સામાન્ય ને કેમ મુખ્ય કરાવે છે, કે સ્વવિકલ્પ અવસ્થામાં તો જીવ દુઃખી થાય છે, વિકલ્પ તો દુઃખરૂપ છે. એટલે અનેક પ્રકારના વિધવિધ ભાવો વડે નવસત્વપણે જે જીવ પરિણમ્યો છે અને પોતા પણ માન્યું છે કે હું આવો છું એ દુઃખરૂપ છે. એ છોડીને એ હું એકાકાર સ્વરૂપનો અનુભવશીલ થાવ એવી કામના ભાવ આમ કહે. અહીંયા થોડો પ્રશ્ન થવા જોઈએ છે કે સંસાર અવસ્થામાં નવક સ્વરૂપ જીવ દ્રવ્ય કેવી રીતે પરિણમ્યું છે, કેમ કે સંવર્ધાને મોક્ષ નવતત્વમાં આવે છે. સંસાર અવસ્થામાં આક્રવપણે પુણ્યપાપપણે બદરૂપે પરિણમ્યું છે, હજી પણ એ પોતાને સદરૂપે માનીને પરિણમ્યું છે, દસ પ્રાણરૂપ જીવ પણ એ માનીને પરિણમ્યું છે, પણ સંવર્ધાને મોક્ષ કેવી રીતે રહ્યું છે? જેટલો આશ્રવ થાય છે અને બાકીનો પ્રકૃતિનો જે આશ્રવ નથી થતો એને સંવર કહે છે.
બરોબર.
ઉદયમાન જે કર્મો આવે છે એ નિર્દ્રી જાય છે એને નિર્દ્રા કહે છે, અને જેટલો કર્મનો સંબંધ છૂટે છે એટલો મોક્ષ કહે છે. બોલો, મોક્ષની વાત નથી આ, મોક્ષ કયો જે શુદ્ધતા એ વાત નથી આ. આ સંસાર અવસ્થામાં નવતત્વ રૂપ પરિણમો છે જીવતે, અને એ રૂપ પોતાને માને છે. દાખલા તરીકે કોઈ કર્મના ઉદય માંદગી આવી છે, ઉદય શરૂ થયો, એ માંદગીના ઉદયની જે મર્યાદા છે કાળની એ પૂરી થતા માંદગી મટે છે. પછી દવા વગેરે મળે ન મળે માંદગી મટે એ મટે છે. દવા મળે તો મટે ને ન મળે તો પણ
મટે
મટી જાય છે. ત્યારે એને કે ઘાસ હું મૂકાણો, આ ઉદયથી હું મૂકાણો, ખરેખર તો એ ઉદય પૂરો થયો છે અને પોતાની ભક્તિ એનાથી ઉદયથી અનુભવે છે. તો પોતાને એવો માને છે કે હું છૂટ્યો, કોઈ પણ ઉપાધિ માંથી હું છૂટ્યો એને મોક્ષ માને છે. એમ કે જે ઉદય પૂરો થાય છે એને નિર્જરા માને છે, અને જેટલા કર્મની ઉપર બધા તો આ સર્વે નહીં, બાકી નાના સંબંધનું કર્મને સમર કહેવામાં આવે. સંસાર અવસ્થામાં સંબંધ નિર્જરા મોક્ષની સ્થિતિ છે. ઓલા ન લેવા, આગળમાં જે વાત કરી છે એ ન લેવા, અહીંયા
બરોબર
અમુક પ્રકારે વાત છે. આગળ કહેવામાં આવનાર જીવ જીવ આશ્રવ બંધ સંવ નિદ્રા મોક્ષ પુણ્ય પાપ જે વિસ્તાર નવનો કરશે આગળની ગાથામાં, તેના અનાદિ સંબંધને છોડીને એટલે જે પ્રકારથી પોતાનો અનુભવ છે તે પ્રકારે સંસાર અવસ્થામાં કે હું ઘડીક આમ થયો ઘડીક આમ થયો હવે હું આમ થયો હવે મને આમ થયું, એ બધા સંબંધને છોડીને આ જીવ પોતાના એકાકાર સ્વરૂપનો અનુભવશીલ થાવ. શું કરીને અનુભવશીલ થાવ? કે આ બધા સંગભેદના વિચારો વિકલ્પો અને ભાવો છોડીને એકરૂપ અનુભવમાં, આમ ટૂંકામાં જોઈએ સુગાનિધિની ભાષામાં તો કે ધ્રુવના આશરે ધ્રુવાકાર પરિણામ થાય.
બરોબર, ધ્રુવાકાર પરિણામ
ધ્રુવના આશરે
ધ્રુવાકાર
સ્વરૂપના આશરે સ્વરૂપાકાર પરિણામ થાય એને વસ્તુનો અનુભવ કહેવામાં આવે. એવા જે નવતત્વના પ્રકાર છે એ બધા વિભાવ પરિણતિ છે. જોયું ને સમજની જેના મોક્ષને વિભાવ પરિણતિમાં લીધા છે. બોલા વાત બોલી વાત નથી લેવી, સમય સમય સમજની જરા મોક્ષની વાત મોક્ષ માર્ગ નહીં અને મોક્ષની અહીંયા વાત નથી લેવી. વિભાવ પરિણતિ કેમ કે પોતે સ્વભાવ રૂપે છે છતાં વિભાવ રૂપ પોતાનો અનુભવ કરે છે, માટે તે આત્મન દ્રવ્યાંતરેભ્ય પૃથક દર્શન નિયમાં એતદેવ સમ્યક દર્શનમ, હવે સમ્યક દર્શનની વ્યાખ્યા કરે છે. કારણ કે આજ જીવદ્રય સકળ કર્મ ઉપાધિથી રહિત જીવનું છે, દ્રવ્યાંતરે દેહ પ્રથક એનો શબ્દાર્થ તો એમ થાય કે અન્ય દ્રવ્યોથી જુદું, દ્રવ્યાંતર એટલે બીજા દ્રવ્યોથી જુદું, દેહ એટલે બહુ વચન છે, બીજા સમસ્ત દ્રવ્યોથી જુદું દર્શનમ. તેવો જ પ્રત્યક્ષપણે તેમાં અનુભવ, તે જ નિશ્ચય કે સમ્યક દર્શન છે, જો અનુભવ પ્રધાન શ્રદ્ધાની વ્યાખ્યા કરી, અનુભવ તે સમ્યક દર્શન છે. બંને એક કાળે છે માટે, અને એક દ્રવ્યના શુદ્ધ પરિણામ છે માટે, તો સમજીને કહેવામાં કઈ દોષ નથી. શું કહે છે કે નવતત્વ રૂપ વસ્તુનો અનુભવ મિથ્યાર્થ છે, કારણ કે આજ જે જીવ રહ્યું સકળ કર્મ ઉપાધિથી રહિત જેવું છે, તેવો જ પ્રત્યક્ષપણે તેનો અનુભવ. નિરુપાધિક તત્વ છે, કોઈ પદાર્થ કોઈ દ્રવ્યો સાથેના સંબંધ વાળો સંબંધથી એને ઉપાધિ નથી. અંદરમાં અસંગ તત્વ છે ને, તેનો જેવું છે તેવું, અંદરમાં જેવું અસંગ છે તેવું, તેવો જ પ્રત્યક્ષપણે તેનો અનુભવ. એવો અનુભવ અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં થયો, તેને અહીંયા સમ્યક દર્શન એમ કહેવામાં આવે. આ સમ્યક દર્શન વ્યાખ્યા કરી હંમેશામાં સમ્યક દર્શનની વાત કરવી છે, પણ સીધે સીધું સમ્યક દર્શન પકડાતું નથી, એટલે અનુભવ દ્વારા એને પકડાવે છે. આ શૈલી લીધી છે આચાર્ય મહારાજે, આ શૈલી લીધી છે આચાર્ય મહારાજે, આ શૈલી લીધી છે. એનો અર્થ એ છે કે અજ્ઞાની જીવને જ્ઞાની થવા માટે એમ સમજાવવું તે વધારે યોગ્ય છે, એમ પોતાના અનુભવથી એમને એ શૈલી કહી. કેમ કે પોતે એક કાળે અજ્ઞાની હતા, એ જ્ઞાની કેમ થયા, જેવી રીતે જ્ઞાની થયા તેવી રીતે બીજાને જ્ઞાની કરવાની વાત કરે છે. શૈલી ગમે તે હોય પણ એમાં વિધિ આવી જાય. અથવા અજ્ઞાની જીવ જો વિચાર કરે કે મારે જ્ઞાની થવું છે, તો આ રીતે એને સૌથી વધારે સાનુકૂળ છે. જે આચાર્ય મહારાજે કરી શકે વિધિ, એને અજ્ઞાની માંથી જ્ઞાની થવા માટે સૌથી વધારે. એનો બીજો અર્થ એમ થાય છે કે સમયસર છે એ જ્ઞાની થવા માટેનો અનુભવ પ્રધાન. કુંકુંગ આચાર્યને અમૃતચંદ્ર આચાર્ય જેવા સમર્થ આચાર્યોની શૈલી વાળું શાસ્ત્ર છે. અજ્ઞાની માંથી જ્ઞાની થવા માટે આવા સમર્થ આચાર્યની શૈલી વાળું શાસ્ત્ર છે. આમ જોઈએ કારણ કે આજ જીવ દ્રેવ સકળ કર્મ ઉપાધિથી રહિત જીવનું છે, અંદરમાં નિરુપાધિક તત્વ, એવો જ તેનો પ્રત્યક્ષપણે અનુભવ છે. પાછો અંદર પ્રત્યક્ષ સહજ પ્રત્યક્ષ છે સ્વરૂપે કરીને, તેવો જ તેનો પ્રત્યક્ષ અનુભવ કે આ હું અત્યારે એવો જ છું પ્રત્યક્ષપણે, તે ખરેખર નિશ્ચય સમ્યક દર્શન છે. આવું જે સ્વરૂપ દર્શન એને સમ્યક દર્શન કહેવામાં આવે. આ સત્ય એના ઉપર વર્ણન કરે છે, ખુલાસો આપે છે. એની પોતાની સ્વતંત્ર ટીકા છે, રાજનીતિની સ્વતંત્ર ટીકા છે. ભાવાર્થ કરીને લખી, ભાવાર્થ આમ છે, એ વાતનો ભાવાર્થ આમ છે એમ. આટલી જે આચાર્ય મહારાજના શબ્દોને અનુસરીને કર્યો, એક એક શબ્દનો છૂટા પાડી પાડીને, એ અર્થનો ભાવાર્થ એવો છે કે એમ કરીને પોતે ટીકા કરે છે કે સમ્યક દર્શન જીવનો ગુણ છે. સમ્યક દર્શન એ જીવનો સ્વભાવ છે, જીવનો ગુણ છે. તે ગુણ સંસાર અવસ્થામાં વિભાવરૂપ પરિણમો છે. સંસાર અવસ્થામાં જીવના ગુણોની વિભાવિત પરિણતિ થાય છે, વિભાવિત દશાઓ થાય છે. બાર તો બધા ગુણ જ પરિણમે છે, અનંતે અનંત ગુણ પરિણમે છે, પણ સંસાર દશામાં વિપરીત અવસ્થા થાય છે. વિભાવ કયો કે વિપરીત કયો, વિપરીત અવસ્થા થાય છે. તો કહે છે કે સમ્યક દર્શન એ જીવનો ગુણ છે, તે ગુણ સંસાર અવસ્થામાં વિભાવરૂપ પરિણમો છે. તે જ ગુણ જયારે સ્વભાવરૂપ પરિણમે ત્યારે મોક્ષ માર્ગ છે. આ એનો ભાવાર્થ છે. એનો ભાવાર્થ બરોબર ફરી લઈએ આપણે કે આ નવતત્વની પરિપાટીને છોડીને, નવતત્વનો સંબંધ છોડીને, નવતત્વ પણ એ પોતાનો અનુભવ થતો પછી મુખ્યા અનુભવ છે એ છોડીને, એક સકળ ઉપાધિ રહી પ્રત્યક્ષ સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ થાય કે સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન જીવનો ગુણ છે, જે સંસાર અવસ્થામાં વિપરીત પરિણમતો હતો તે સવો પડીને સ્વભાવરૂપ પરિણામો, તે જ ગુણ જાય જ્યાં સ્વભાવરૂપ પરિણામો મોક્ષ માર્ગ ચાલુ થઈ ગયો. એટલે કે અનુભવ થયો તે મોક્ષ માર્ગ, અનુભવ થયો તે સમ્યક દર્શન, સમ્યક દર્શન થયું તે મોક્ષ નો માર્ગ. આમ કેવી સરસ ટીકા કરે છે. તે જ ગુણ જયારે સ્વભાવરૂપ પરિણમે ત્યારે મોક્ષ માર્ગ છે. હવે એનું વિવરણ કરે છે, એટલી વાત પોતે સ્થાપી એને હવે ખોલે છે વિવરણ કરીને કે સમ્યક્ત્વ ભાવ થતા નૂતન જ્ઞાનાવરણાદી દ્રવ કર્મનો આશરો મટે છે. શું થાય છે, નવતત્વની વાત લીધી ને, કે તે નવતત્વના દ્રષ્ટિકોણથી હવે સમજાવે છે કે જ્યાં જીવનો સમ્યક દર્શન નામનો મૂળ શુદ્ધ થઈને પરિણમો ત્યાં શું ફાયદો થયો, કે જે નવા જ્ઞાનાવરણાદી દ્રવ કર્મનો આશરો છે એ મટી જાય છે. જૂના જે પૂર્વગત કર્મ બંધાયેલા છે, સંચિત કર્મો છે, એ નિર્ગ્રહ છે. આશ્રમ મટે છે એટલે સંવર થાય છે, સંવર સમ્યક પ્રકારે, સમ્યક પ્રકારે નિર્જરા પણ થાય છે. આ નવ તત્વની વાત કરી છે ને, સમ્યક પ્રકારે સંવર થાય છે, સમ્યક પ્રકારે નિર્જરે છે, તેથી મોક્ષ માર્ગ છે. કેમ કે મોક્ષ માર્ગની અંદર સંવર નિદ્રા છે, સંવર નિદ્રા રૂપ મોક્ષ માર્ગ છે. અને સર્વથા કર્મનો સંબંધ છૂટે એનું નામ મોક્ષ છે. સંવર નિદ્રામાં અંશે સંબંધ છૂટે છે માટે એને મોક્ષ માર્ગ કહે છે, અને સકળ કર્મ છૂટતા એને મોક્ષ કહે છે. તેથી તે મોક્ષ માર્ગ છે. અહી કોઈ આશંકા કરશે કે મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે ત્રણ ને ત્રણના મળવાથી થાય છે, શુદ્ધ નામ છે, શુદ્ધ જીવ સ્વરૂપ અનુભવતા ત્રણેય છે, વળી પ્રશ્ન કરશે, આશંકા કરશે, એટલે કોઈને પ્રશ્ન કરશે કે તમે તો આમાં સમ્યક દર્શન જીવનો ગુણ સવળો પરિણમો, એટલે એને કર્મની સંવર નિદ્રા ચાલુ છે કે મોક્ષનો માર્ગ કહી દીધો. અમે તો શાસ્ત્રમાં ત્યાં એવી વાત આવી છે, કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર એ ત્રણ થાય ત્યારે મોક્ષ માર્ગ થાય. તમે તો એકલા સમ્યક દર્શન ની વાત કરી, તમે જ્ઞાન ચારિત્ર ની તો વાતે કરતા નથી બધા. અને મોક્ષ માર્ગ થતી ગયો તો આવી આશંકા તમને કદાચ થશે કે સમ્યક દર્શન શું છે, એ ઊંધો પરિણિમો, એ સૌરો પરિણિમો, એટલે મોક્ષ માર્ગ થઈ ગયો. એટલા માટે એમ કહ્યું કે ભલે ત્રણ માં મળવાથી મોક્ષ માર્ગ થાય છે, પણ શુદ્ધ જીવ સ્વરૂપ નો અનુભવ થતા એ ત્રણેય અંદર માં આવી જાય છે. શુદ્ધ જીવ સ્વરૂપ નો અનુભવ કહો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કરો, ભાષા ફેર છે. પરિણમનમાં એક જ ભાવને જુદી જુદી ભાષા કહી છે, ભાવ ફેર નથી, પરિણમન ફેર નથી. અથવા અધ્યાત્મ ભાષા એ એમ કહેવાય કે શુદ્ધ જીવ સ્વરૂપ નો અનુભવ છે એ મોક્ષ નો માર્ગ છે. આગમ ભાષાથી એમ કહેવાય કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને
મોક્ષ માર્ગ.
એક આગમ પદ્ધતિ ને એક અધ્યાત્મ પદ્ધતિ, પાકી વાત એક ની એક કરી છે. અધ્યાત્મ પ્રધાન ટીકા કરી છે, આગમ પદ્ધતિ નો ખુલાસો કરતા જાય છે. વાત અધ્યાત્મ પ્રધાન કરતા જાય છે અને આગમ પદ્ધતિ નો ખુલાસો આપતા જાય છે. આટલી વિશિષ્ટતા છે ટીકાની અંદર. ઉત્તર આમ છે કે શુદ્ધ જીવ સ્વરૂપ અનુભવતા તે ત્રણેય કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એમાં ત્રણેય મળી ગયા છે, ત્રણેય ની અંદર પ્રાપ્ત થયેલા છે. એવો છે શુદ્ધ જીવ. હવે જે શુદ્ધ જીવ અનુભવ થાય છે એ કેવો છે કે શુદ્ધ નહેતર નહેત હોય એકત્વે નિયત છે. નિર્વિકલ્પ વસ્તુ માત્ર ને દ્રષ્ટિથી જોતા આ શુદ્ધ નહીં અર્થ કહેવાય. ટીકા કેવા કહેવાય ગુરુદેવ પૂછ્યું કે આ અર્થ થાય ખરો કે આ શબ્દ નો સંવિધાન ને મશીન મારે એવો અર્થ કરે છે. શબ્દ પ્રમાણે શબ્દકોષ પ્રમાણે અર્થ નથી કરતા, મસ્તી પ્રમાણે કરે છે. શબ્દકોષ છે ને એ વિદ્વાનો માટે રાખ્યા છે, જ્ઞાનીઓ માટે નહીં. શબ્દકોષ ડિક્શનરી જેને કહેવામાં આવે એ વિદ્વાનોને હોય પાસે, કે તમારા અર્થ તમને અંદરથી આત્મામાંથી અર્થ કરતા તમને આવડતા નથી. વિદ્વાન લોકોને આત્મામાંથી અર્થ કાઢતા આવડતા નથી, તો કે તમે શબ્દકોષમાંથી અર્થ જોઈ લો. ભાષાની અંદર પણ બંધન છૂટી જાય એવી ઉપર ની દશા આવે છે. કવિ થાય, સામાન્ય માણસ વિશેને કોઈ કવિ થાય છે એને વ્યાકરણ બંધન ન આવીએ. કવિઓને વ્યાકરણ બંધન નથી રહેતા. ગદ્યની અંદર બોલવું હોય તો હું ઘરે જાઉં છું એમ બોલાય, પણ ગદ્યની અંદર તો ગમે તેમ ક્રિયાપદ ચાલુ ચૂકાય. ગદ્યની અંદર પહેલા કરતા પછી કર્મ અને પછી ક્રિયાપદ આવે છે. ત્યારે પદની અંદર તો એને ગમે તે માટે ઓળા શબ્દ ગોઠવાનું સુખ છે, એનું બંધન એને લાગુ નથી પડતું. અર્થ કરવા વાળા એમ જઈએ આગળ મૂકવા તો કઈ અંદર થશે તો કઈ કવિ એની સાથે બંધાયેલા નથી. કવિ એની સાથે બંધાયેલા નથી, એટલી છૂટ છે એને. છે કે નહીં આપણા બધા પદ આવે છે ને,
ત્રણ પ્રકારની છે
ચેતનાના ત્રણ ભેદ છે, એક જ્ઞાન ચેતના, એક કર્મ ચેતના અને એક
કર્મ
ચેતના. તેમાં જ્ઞાન ચેતના શુદ્ધ ચેતના છે અને બાકીની બે કર્મ ચેતના અને કર્મફળ ચેતના તે અશુદ્ધ ચેતના છે. તેમાં અશુદ્ધ ચેતના રૂપ વસ્તુનો સ્વાદ સર્વ જીવોને અનાદિનો પ્રગટ છે. અશુદ્ધ ચેતના રૂપ એટલે કર્મ ચેતના અને કર્મફળ ચેતના રૂપ એનો સ્વાદ એટલે એનો અનુભવ બધા જીવોને પ્રગટપણે આવી રહ્યો છે. પણ તે રૂપ અનુભવ સમ્યક્ત્વ નથી, કેમ કે જીવનું સ્વરૂપ નથી, માટે તે રૂપ અનુભવ તે સમ્યક્ત્વ નથી. શુદ્ધ ચેતના માત્ર વસ્તુ સ્વરૂપનો આસ્વાદ આવે તો સમ્યક્ત્વ
છે.
અશુદ્ધ ચેતના રૂપ વસ્તુનો સ્વાદ સર્વ જીવોને અનાદિથી પ્રગટપણે આવી રહ્યો છે અને એ અનુભવ છે તે સમ્યક્ત્વ નથી. શુદ્ધ ચેતના માત્ર વસ્તુ સ્વરૂપ, શુદ્ધ ચેતના માત્ર વસ્તુનું સ્વરૂપ, તે રૂપ આસ્વાદ એટલે તે રૂપ અનુભવ આવે તો તે
સમ્યક્ત્વ છે.
નિર્વિકલ્પ વસ્તુ માત્ર ની દ્રષ્ટિ જોતા શુદ્ધપણું તે રૂપ છે. એવો જે શુદ્ધ જીવ છે તેનો અનુભવ જે સમ્યક્ત છે, તો કે એનો અનુભવ છે કેવું તું કહી દીધું કેવું છે. અશુદ્ધ ચેતના રૂપ વસ્તુનો સ્વાદ સર્વ જીવોને અનાદિથી પ્રગટપણે આવી રહ્યો છે અને એ અનુભવ છે તે સમ્યક્ત્વ નથી. શુદ્ધ ચેતના માત્ર વસ્તુ સ્વરૂપ, શુદ્ધ ચેતના માત્ર વસ્તુનું સ્વરૂપ, તે રૂપ આસ્વાદ એટલે તે રૂપ અનુભવ આવે તો તે
સમ્યક્ત્વ છે.
નિર્વિકલ્પ વસ્તુ માત્ર ની દ્રષ્ટિ જોતા શુદ્ધપણું તે રૂપ છે. એવો જે શુદ્ધ જીવ છે તેનો અનુભવ જે સમ્યક્ત્વ છે, તો કે એનો અનુભવ છે સમ્યક્ત્વ છે, તો મિથ્યાત્વ શું છે ને સમ્યક્ત્વ શું છે. શુદ્ધ ચેતના છે એનો અનુભવ તે સમ્યક્ત્વ છે, અશુદ્ધ ચેતના છે તેનો અનુભવ તે અનુભવ પ્રધાન ત્રણે પ્રકાર આગળના લઈ લીધા. અશુદ્ધ ચેતના એને જડનો અનુભવ પણ કહેવાય, કહેવું હોય તો. કેમ કે અશુદ્ધતા કેવી રીતે આવે કે જડપણે પોતાનો ભાવ કર્યો તેથી એને બે કહી દીધા ને, કર્મ ચેતના અને
કર્મ.
તો કર્મના ઉદયને અવલંબીને જે ચેતના પરિણમ્યું તે કર્મ ચેતના. આમ કરો અને તેમ કરો, કર્મના ફળને અવલંબીને જે ચેતના પરિણમી તે કર્મ ફળ ચેતના. બંને અવલંબનની અંદર જળ પદાર્થનું અવલંબન છે, તેથી જળ સદૃશ ચેતનના પરિણામ છે, માટે તેને જળ કહેવામાં
આવે.
તો કહેવાય, એમાં વાંધો નથી. જળ જેવા જોઈને જળ કહેવામાં વાંધો, પણ છે એ ચેતના અશુદ્ધ ચેતના છે. જીવના પરિણામ છે ને, માટે જળના પરિણામ નથી પણ
જીવના પરિણામ,
જીવના પરિણામ છે માટે. અને એ અશુદ્ધ હોવાથી તેને અશુદ્ધ ચેતના કહેવામાં આવે છે.
જળથી જુદા હોવા જળ જેવા છે,
જળથી ભિન્ન હોવા છતાં જળ જેવા છે માટે એને જળ પણ કોઈ વાર કહેવામાં આવે. આ બહુ જાડી બુદ્ધિના માણસ હોય તો એમ નથી કે તેના ભરવાડ છે, એમ નથી કહી દેતા
જળ ભાત નહીં.
એ કેમ ભરવાડ ની જાડી બુદ્ધિ વાળા કરતા, કે જે ઢોર હોય છે એને બુદ્ધિ સ્થુલ હોય છે, તિર્યંચ છે, જ્ઞાન બિડાઈ ગયું છે, અને એને સમૃદ્ધનો આખો દિવસ
ભરવાડ
ભરવાડ એને ઢોર આરે જ વાત કરવાની. એના ચલાવવા હોય ત્યારે ચલાવવા માટે કરે, ઉભા રહેવા હોય તો ઉભા રહેવા માટે બોલે, અને એને જે ભાષામાં બોલાતું હોય છે. તો આપણે ઘરમાં ગાય હોય તો આપણે દચકારો કરીને કાઢીએ છીએ, નીકળ નીકળ કરી કઈ સમજે નહીં. એને દચકારો કરીને જે રીતે એને હાંકવા માટે ભાષા કરાય એવી જ ભાષા કરવી પડે છે. એને આખો દિવસ એવી જ ભાષા બોલવાની, બીજો કોઈ બુદ્ધિનો પ્રયોગ નહીં કે બુદ્ધિ કસાય કે કેળવાય, ભણતર નહીં કે એની બુદ્ધિ કેવી થાય. ઢોર હારે રહીને ઢોર જેવા થઈ ગયા, લાંબુ સમજે નહીં, એમ ઢોર ના સમજે નહીં, એ પણ
સમજે
નહીં. એમ જળ પ્રકૃતિના ઉમેરમાં જળ સાથે રહીને જીવ જળ જેવો થઈ જાય છે. આ વિકેન્દ બિહારીમાં કેમ જાય છે જળ જેવો, ખાણ મારીને પડે, જમીન છે એ તો જળ છે, ખરેખર તો એ જીવ જીવની કાયા છે, એકેન્દ્રી જીવની એ કાયા છે. પૃથ્વી કાય છે, કેમ એમ થઈ ગયો, એવો કેમ થયો, પૃથ્વી કાય કેમ થયો, જીવ
ભાવ કરે
એવા જળ જેવા પરિણામ કરીને જળ જેવો ભાવે જળ જેવો થયો છે, દ્રવ્ય પણ જળ જેવો થઈ ગયો. આમ થાય જેવી મતી એવી ગતિ. સર્વ જીવોને અશુદ્ધ ચેતનાનો અનુભવ પ્રગટ છે પણ તે રૂપ ભાવ કઈ સમ્યક તો નથી. તો કયો ભાવ સમ્યક છે, કે શુદ્ધ ચેતના માત્ર વસ્તુ સ્વરૂપ, વસ્તુ સ્વરૂપ એટલે પોતે હું શુદ્ધ ચેતના માત્ર છું, અથવા હું શુદ્ધ જ્ઞાન માત્ર છું, એકલું જ્ઞાન માત્ર છું, એવો જે અનુભવ આવે, આસ્વાદ આવે, તેનું નામ શૂન્યત્વ છે, તેનું નામ અનુભવ છે, તેનું નામ મોક્ષનો માર્ગ છે, તેનું નામ શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ છે. થોડી કેવી છે જીવ વસ્તુ, એ વ્યાપતું કે પોતાના ગુણ પર્યાયો છે, એટલે કે પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં એ વ્યાપેલી છે. સ્વરૂપ છે તો દ્રવ્યગુણ
પર્યાયમાં
આપેલું છે, પણ દ્રવ્યગુણ પર્યાયના ભેદ રૂપે નથી, અનુભવ સ્વરૂપ કીધું. આટલું કહીને શુદ્ધ પણ દ્રઢ કર્યું છે, અથવા આટલું કહીને પોતાનું સ્વરૂપ દ્રઢ કર્યું છે, આ કળશમાં આમ કહીને સ્વરૂપની દ્રઢતા કરાવી છે, આ ઉદ્દેશ છે. હવે કોઈ આશંકા કરશે કે સમ્યત્વ ગુણ અને જીવ વસ્તુનો ભેદ છે કે અભેદ છે, આવી કોઈ આશંકા કરશે કે તમે એક ગુણની વાત કરી અને આત્મા ગુણી છે તો બે ગુણ ગુણીનો ભેદ છે કે ગુણ ગુણી અભેદ છે. ઉત્તર આમ છે કે
અભેદ છે,
ભેદ ન લીધું, કથનચિત ભેદ છે એવું ન કીધું, કથનચિત અભેદ છે એવું ન કીધું, અભેદ છે એમ કહી દીધું. સંયોજન ની સિદ્ધિ કરવી છે, મૂળ સ્વરૂપ સાથે પોતે અભેદ છે એમાં અભેદમાં ગુણોનો ભેદ દેખાતો નથી, અનંત ગુણોનું અભેદ સ્વરૂપ એમ સમજાવવા માટે કહેવાય. અનંત ગુણોનું અભેદ સ્વરૂપ એમ સમજાવવા માટે કહેવાય છે. પણ અનંત ગુણો નો અભેદ એવો ભેદ નથી પાડવો, અભેદમાં અનંત ગુણો એવો ભેદ એનો અભેદ એમ ભેદ નથી પાડવો. અભેદમાં ભેદ દેખાતો નથી એનું નામ અભેદ. આવી રીતે અભેદ કોઈ આશંકા કરશે કે સમ્યક્ત્વ ગુણ અને જીવ વસ્તુ ભેદ છે કે અભેદ છે? ઉત્તર આમ છે કે અભેદ છે. આત્મા કે તાવાને આ જીવ વસ્તુ સમ્યક્ત્વ ગુણ માત્ર છે, એટલે કે સ્વભાવ જેટલો એટલી જીવ વસ્તુ છે. પર્યાયમાં વ્યાપેલું છે પણ એ સ્વભાવ છે એટલી જ જીવ વસ્તુ લેવી. શુદ્ધ જીવ કેટલો લેવો કે જેટલો શુદ્ધ સ્વભાવ, પછી એમાં સમ્યક્ત્વ ગુણ લ્યો તો અભેદ સ્વભાવ લઈ લેવો, જ્ઞાન માત્ર લ્યો અભેદ સ્વભાવ લઈ લેવો. બોલવામાં કોઈ એક ગુણથી બોલવામાં આવશે, સ્વભાવનું નામ તો આપવો ને, પણ અભેદ વસ્તુ અભેદ અભેદ દ્રવ્ય અથવા અભેદ સામાન્ય એને સ્વભાવ જે કહેવામાં આવે છે એ કોઈ પણ ગુણથી કહ્યું હોય તો સ્વભાવ અભેદ સમજી જાય એમ કહેવાય. અભેદ દ્રવ્ય અથવા અભેદ સામાન્ય એને સ્વભાવ જે કહેવામાં આવે છે એ કોઈ પણ ગુણથી કહ્યું હોય તો સ્વભાવ અભેદ સમજી જાય એમ કહેવાય. એમ કહીને પ્રથમ શૈલીની ભેદની પ્રથમ શૈલીમાં અભેદ કહેવાનું તાત્પર્ય છે, અભેદ કહેવાનો આશય છે, ઈરાદો ભેદ કહેવાનો નથી પણ ભેદ સિવાય કહી શકાતો નથી માટે ભેદ દ્વારા અભેદ કહેવાનો ઈરાદો રહેલો છે. અનેક પ્રકારના ભેદોના પર્યાયોના ભેદોના ભેદોને વિકલ્પને છોડીને ભેદ વિકલ્પનું કારણ થાય છે, માટે ભેદનો આશ્રય છોડાવીને ભેદનું લક્ષ્ય છોડાવીને અભેદના લક્ષ્ય અભેદ પરિણામન કરાવવાનું અહીંયા તાત્પર્ય છે. મુખ્ય વાત એ છે કે અભેદના લક્ષ્ય અભેદ પરિણામન કરાવવાનું તાત્પર્ય છે. અભેદ ભાવમાં અભેદપણો સાધવાનો અભિપ્રાય છે અને તેથી નવતત્વ આદિ અને દર્શન આદિ ગુણો ભેદોને છોડાવ્યા છે. આટલું તાત્પર્ય છે. અતઃ શુદ્ધ નયાયત્તમ પ્રત્યક્ષોસ્તુ પ્રત્યક્ષોતિષ્ચકાસ્તુ તત્ નવતત્વ ગતત્વેપિ યદ એકત્વમ ન મુંચતિ. બહુ સરસ વાત. અતઃ પ્રકાશવું શબ્દો થી કહેવામાં આવે છે કે પ્રકાશન શાસ્ત્ર પ્રકાશન પ્રકાશ દ્વારા પ્રગટ્ય રીતે અહીંથી તે જ શુદ્ધ ચેતના માત્ર વસ્તુ. પ્રત્યેક જ્યોતિનો અર્થ એમ થાય કે ભિન્ન જ્યોતિ અને પ્રત્યેક જ્યોતિ કહેવાય. પ્રત્યેક એટલે ભિન્નતા, ભિન્નતા એટલે ભિન્ન એટલે જેમાં ભેળશેળ નથી તે ભિન્ન, ભેળશેળ નથી એટલે શુદ્ધ. સીધો અર્થ કહેજો, એમાં શબ્દાર્થ કરવાને બદલે સીધો અર્થ કહેજો.
વર્તમાનથી ભિન્ન પ્રત્યેક જ્યોતિ,
પ્રત્યેક જ્યોતિ એટલે પ્રતિભિન્ન, પ્રતિભિન્ન કહો કે શુદ્ધ કહો, બંને એક જ છે. કેટલા કલાક વાંચે, હોમવર્ક કેટલું કરે, જ્ઞાનીઓને ભાષાનો શબ્દાર્થ નું બંધન લાગુ પડતું
નથી.
એ શબ્દો દ્વારા યુક્તિથી કહેવામાં આવે છે એ વસ્તુને અહીંયા યુક્તિથી કહીએ છીએ. કેવી છે વસ્તુ? શુદ્ધ નયાને તમ વસ્તુ માત્ર ને આધીન છે. શુદ્ધ વસ્તુ કેવી છે? કે વસ્તુ માત્ર ને આધીન છે. વસ્તુ માત્ર ને આધીન છે એમાં હું સમજાય છે. શુદ્ધ નયાને તમ શુદ્ધ નય રૂપ સ્વરૂપ જે વસ્તુ છે, શુદ્ધિ ના વિષયરૂપ જે વસ્તુ છે, તે વસ્તુ માત્ર પોતાને આધીન છે, કોઈને આધીન
નથી.
કોઈના સાથે એને આધાર આદેશ કેવી છે વસ્તુ એટલે પોતે આત્મા કે પોતે પોતાને આધીન છે? કોઈને કોઈને કોઈના અવલંબન ને પોતાની જરૂર આવાર કામ છે કે જેને અનુભવતા સમ્યક થાય છે તે શુદ્ધ સ્વરૂપ ને કે જેને અનુભવતા સમ્યક થાય એવા એવા સ્વરૂપ ને શુદ્ધ સ્વરૂપ ને કહેવું છે એની કથા માંગી છે.
બરોબર.
સમયસાર એટલે શુદ્ધ સ્વરૂપ ની કથા. શુદ્ધ સ્વરૂપ ની કથા એટલે જેને અનુભવતા સમ્યક થાય એની કથા.
સિમંદર ભગવાન નો જય, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો જય, વિશાખ દિગંબર જય, ધર્મ નો જય, જય.